લોકમાં એવી ઉક્તિ ચાલે છે કે સમય ઘણો બળવાન છે. સાંભળ્યો છે ને? સમય ઘણો બળવાન છે, કેમ કે જીવ પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનમાં ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ બધી વસ્તુ ભૂલી જાય છે. જે સંસારી જીવ છે એ વસ્તુઓ ભૂલી જાય છે. એટલે જે મોટામાં મોટા વેરભાવ હોય, આપણે સાંભળ્યું છે ને કે પાર્શ્વનાથ ભગવાન અને કમઠના જીવનો વેરભાવ ઘણા ભવો ચાલે. આ તો અમુક જે સાધક જીવો છે તીર્થંકર જેવા, એમની સ્ટોરી આપણને ખબર છે. બાકી આવા તો ઘણા હશે ને કે જેના ભવો ભવો સુધી વેરભાવ ચાલે. પણ સમજો 50-100 ભાવની વાત કરો તો એ પણ ભૂલાઈ જાય છે. ભૂલાઈ જાય છે ને? જો વિચાર કરજો, આપણે આપણી લાઈફમાં જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ્સ જેવું બનાવ્યું હતું ને, શોર્ટ ટર્મ ગોલ્સ કેવા હોય કે આપણે સમજો 6 મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે. આ જાતના હોય ને શોર્ટ ટર્મ ગોલ્સ આપણે, કે આપણે આટલું અચીવ કરવું છે. લોંગર ટર્મ ગોલ્સ કેવા હોય કે 5-10 વર્ષના, 20-25 વર્ષના હોય, બરાબર. એનાથી લાંબી વાત કરીએ તો 50-100 વર્ષોની વાત કરીએ તો આપણે કરતા જ નથી, કેમકે એ વખતમાં તો ભવ જ બદલાઈ ગયો છે. આપણને ખબર જ નથી આગળ શું થવાનું છે, એટલે એની તો વાત થતી જ નથી. ચલો, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા મહાન જીવો હોય તો એના ભવોની વાત થાય છે. ચાર ભવમાં તીર્થંકર થઈને મોક્ષે જશે, એમના ભવોની વાત. જે મહાપુરુષો હોય એમના ભવોની વાત થાય. જેવી રીતના મહાવીર ભગવાનના જીવે 10 ભવ પછી આમાં નામ કર્યું, એટલે 10 ભવમાં સાધના કરીને એમણે નામ કર્યું. હવે એનાથી લાંબા કાળની વાત કરવી હોય તો એમાં પણ કાંઈ આવતું નથી ને. જ્યાં 50-100 ભવોની વાત કરવી હોય તો એમાં કાંઈ આવતું નથી. આપણા જેવા સંસારી જીવો હોય ને એ શોર્ટ ટર્મ વિઝનમાં જ અટકેલા હોય. ક્યાં અટકેલા હોય? શોર્ટ ટર્મ વિઝનમાં અટકેલા હોય. પણ જ્યાં લોંગર ટર્મ વિઝનની વાત કરીએ, જ્યાં લાંબા કાળની વાત કરીએ, તો આપણા જેટલા પણ સાંસારિક વાતોચીતો કે ડિસ્કશન્સ છે ને એ બધા પૂરા થઈ જાય છે. જેવી રીતના અન્ય ધર્મની વાત કરીએ તો અન્ય ધર્મોમાં એટલું વિઝન જ નથી, 50-100 વર્ષથી વધારેનું કે 1000-2000 વર્ષથી વધારેનું વિઝન નથી. એટલે એ લોકો તો શું કે આ ભાવમાં તમે સાધના કરો, તમે જેટલું સારું કામ કરો તો એના સારા ફળ તમને સ્વર્ગમાં મળશે, અને ખરાબ કામ કરો તો એના ફળ નરકમાં મળશે. આગળ શું? તો આગળનું તો એમની પાસે વિઝન જ નથી. આપણે જૈન ધર્મમાં કમસે કમ એ વિઝન તો છે કે આપણે જે 4 ગતિના પરિભ્રમણની વાત કરીએ છીએ. પણ સમજો કે જૈન ધર્મમાં પણ આપણે જ્યાં 50-100 ભાવથી આગળની કોઈ વાત કરીએ તો આપણા કોઈ સાંસારિક પ્રયોજન એમાં ટકી શકતા જ નથી. કે હવે બચ્યું શું? એના પછીનું પ્લાન કરવું હોય તો શું કરો છે? એવું કંઈ પ્લાન જ ન કરી શકાય ને. એક જ વસ્તુ કરી શકાય, પોતાના આત્મામાં લીન થઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મોક્ષે જાય. જો આટલા લાંબા કાળની કોઈ પણ વાત થતી હોય તો એક જ વાત થાય કે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો હવે એના અર્ધ પુદ્ગલ પરાવર્તનનો કાળ સીમિત થઈ જાય છે. મારા ખ્યાલથી જિનાગમમાં એવા કોઈ ટોપિક તમને ખ્યાલમાં આવે છે કે જે ધર્મની ચર્ચા છોડીને 50-100 ભાવોના ટાઈમની ટાઈમ સ્કેલની વાત કરતા હોય? એવું કોઈ છે? કોઈ જ નથી ને. આવા ખાલી અમુક સિદ્ધાંતો છે જે આટલા લાંબા કાળની વાત કરતા હોય છે. આ પાંચ પરાવર્તનનો ટોપિક શેનો છે? આ પાંચ પરાવર્તનનો ટોપિક એ લાંબા કાળનો એ વિષય છે કે લાંબા કાળ સુધી જો જીવ પોતાની સાધના ન કરે તો શું થાય છે? ખ્યાલ આવે? જો પોતાની સાધના ન કરે તો એ શું થાય છે? જેવી રીતના મેં વાત કરી કે આપણે સંસારી જીવો હોય તો એ શોર્ટ ટર્મ વિઝનમાં જ અટકી જાય છે. અહીંયા ઇષ્ટોપદેશ ગ્રંથાધિકારી મેં કાઢ્યો એમાં એક સરસ મજાની ગાથા છે, 15મી ગાથા, ઘણા સ્વાધ્યાય કર્યો છે. એમાં વિષય એમ છે કે જેમ જેમ કાળ વ્યતીત થાય છે એમ સંસારી જીવ એમાંથી લાભ માંગે છે. જેવી રીતના આપણે એફડી મૂકી હોય તો જેમ જેમ અવધિ વધે છે, ડ્યુરેશન વધે, તો શું ઉમેરાય છે એમાં? એમાં ઇન્ટરેસ્ટ વધારે ઉમેરાય. અથવા સમજો આપણે ઇક્વિટી માર્કેટમાં કે એમાં નાખ્યા હોય, સ્ટોકમાં પૈસા નાખ્યા હોય, તો જેમ જેમ ડ્યુરેશન વધે છે તો એનું રિટર્ન લોંગર ટર્મમાં રિટર્ન વધે છે. તો જો અહીંયા શું લખ્યું છે, જે ધનિકો એટલે જે પૈસાવાળા લોભ વશ વ્યાજ વગેરેની કમાણી કરવા માટે કાળનું નિર્ગમન ઈચ્છે છે, કે જે જીવ વધારે વ્યાજ મળશે એના માટે એવી ઈચ્છા કરે છે કે ભાઈ જેટલો કાળ વધારે જાય એટલું સારું. ખ્યાલ આવે છે? જેટલો ટાઈમ વધારે જાય એટલું સારું અને વધારે રિટર્ન મળશે. તેઓ પોતાના જીવન કરતા ધનને અધિક વધારે વહાલું ગણે છે. આપણે જેવી રીતે હમણાં વાત કરતા હતા કે આપણે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ વિઝનની વાત કરતા હોય, પણ 50-100 વર્ષોથી વધારે લોંગર ટર્મ વિઝનની તો વાત જ નથી કરતા, કેમ કે એટલા દૂરનું આપણને ખ્યાલ જ નથી કે એમાં શું થઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? પણ આજે પાંચ પરાવર્તનનો એક ટોપિક એવો છે જે બધા સાંસારિક વિષયોથી ઉપર છે. કેમ કે આની કાળ અવધિ કેટલી છે? આની કાળ અવધિ અસંખ્યાત અને અનંતા ભવોની વાત ચાલે છે. અહીંયા કઈ નાની મોટી 50-100 ભાવોની પણ વાત ચાલતી નથી. ખ્યાલ આવે છે? જો આપણે ઘણી વાર જોઈ ચૂક્યા છે, આજે ભાવ પરાવર્તનનો આપણો વિષય છે. છેલ્લા 5 ક્લાસથી આપણે આ 5 પરાવર્તનનો વિષય ચાલે છે. આમાં ઊંડાણ તો ઘણું છે, પણ આપણે એક ક્લાસમાં એને કવર કરવાની કોશિશ કરશું, અને એ પણ જે સાધારણ આપણે સમજાઈ શકીએ એટલું. ગણિતો તો આના ઊંડા છે અને એમાં આપણે જઈ શકશું નહીં. જેને વાંચવું હોય તો ગોમટસાર ગ્રંથમાં ભવ્ય માર્ગણામાં એનો વિષય આપેલો છે. માર્ગણથી 650 પાનું છે અને 350ની આજુબાજુની ગાથા છે. એ રેફરન્સ તમે જોજો, ભવ્ય માર્ગણામાં છે. તો જે આ પાંચ પરાવર્તન છે એ શું વિષય છે? કે કાળને માપવાનું સાધન છે. ઇન સિમ્પલ વર્ડ્સ, જેવી રીતના નાનામાં નાની કાળ અવધિ એટલે સમય, એક સમય, એનાથી પછી આગળ માપવું હોય તો આપણી પાસે આવલી, મુહૂર્ત, ઘડી, ઘડી મુહૂર્ત, અથવા પછી કલાક, પક્ષ, પક્ષ એટલે 15 દિવસ, માસ, અથવા તો આપણી પાસે વર્ષ, આદિ બધા સાધનો છે. પણ આગળ જેમ જેમ જતા જઈએ તો સાગર, પછી કલ્પકાળ એટલે 10 કોડાકોડી, 20 કોડાકોડી સાગરો પણ, એનાથી વધારે આગળ માપવું હોય તો પછી કોઈ સાધન નથી આપણી પાસે. તો જો અનંત પલ્યોપમ તો નાનું થઈ ગયું, આપણે 20 કોડાકોડી સાગર જોઈ લીધું, એના પછી આગળ કોઈ સાધન નથી. તો અનંત કાળ માપવો હોય તો ત્યાં આપણી પાસે સાધન છે આ પાંચ પરાવર્તન. સૌથી નાનામાં નાનું છે દ્રવ્ય પરાવર્તન, પછી ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તન. હવે જેવી રીતના વાત કરી આપણે કે જ્યાં આટલા લાંબા કાળની વાત ચાલતી હોય તો એક પરમાર્થને છોડીને ત્યાં બીજો કોઈ વિષય લાગુ પડતો નથી, એ અપેક્ષાએ આપણે આને વાંચવું જોઈએ. કે જો જીવ પોતાના પરમાર્થ કાર્યને અંજામ આપે તો આ બધા પરાવર્તનની જરૂરત જ ન પડે, અને જે ન આપે તો એના ફળમાં દોષ શું છે? તો આ પાંચ પરાવર્તન રૂપ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે. આપણે અત્યાર સુધી એ જોયું છે કે દ્રવ્ય પરાવર્તન શું હતું, કે દર સમયે જે કર્મ અને ન કર્મરૂપ પરમાણુ અનંત પરમાણુ જે જીવ ગ્રહણ કરે છે એને એ જ પરમાણુ એને એ જ ગુણોની પર્યાયની વ્યક્તતા રૂપે જે અનંતકાળ પછી પાછા ગ્રહણ થાય ત્યારે એક દ્રવ્ય પરાવર્તન શરૂ થાય છે. એના બે પ્રકાર આપણે કયા જોયા હતા, કર્મ દ્રવ્ય પરાવર્તન અને ન કર્મ દ્રવ્ય પરાવર્તન. બહુ સરસ. પછી આપણે જોયું બીજું ક્ષેત્ર પરાવર્તન. ક્ષેત્ર પરાવર્તનમાં એ બે ભેદ જોયા, કયા, સ્વક્ષેત્ર પરાવર્તન અને પરક્ષેત્ર પરાવર્તન. એટલે કે આ લોકાકાશના દરેકે દરેક અસંખ્યાત પ્રદેશ પર જયારે જીવ જન્મ ધારણ કરે છે તેને પરક્ષેત્ર પરાવર્તન કહેવાય છે. અને પોતાના શરીરની અવગાહના, શરીરની સાઈઝ નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી સાઈઝ સુધી વારાફરતી જયારે જન્મ ધારણ કરે છે તો એ સ્વક્ષેત્ર પરાવર્તન થાય છે. પછી આપણે કાળ પરાવર્તન જોયું. કાળ પરાવર્તનમાં શું જોયું આપણે, જે ઉત્સર પેઢી અને અવસર પેઢી છે, તો ઉત્સર પેઢીના દરેક સમયે જીવે જન્મ ધારણ કર્યો અને એના પછી દરેક સમય મરણની આખી સાયકલ પૂરી કરી. ઉત્સર પેઢી અને અવસર પેઢી એટલે 20 કોડા કોડી સાગરો પમના જેટલા સમયો છે એટલી વાર એક એક સમય પર જન્મ અને પછી મરણ એ સાયકલ જયારે પૂરું થાય ત્યારે કાળ પરાવર્તન પૂરો થાય છે. છેલ્લે આપણે ભવ પરાવર્તન જોયું. ભવ પરાવર્તનમાં ચાર સબ પરાવર્તન જોયા, એક નરક પરાવર્તન, તિર્યંશ, દેવ અને મનુષ્ય. તો નરક ગતિમાં જેટલું જગતની આયુષ્ય છે 10,000 વર્ષના સમયો જેટલા છે એટલી વાર ત્યાં જન્મ ધારણ કરવો, એના પછી એક એક સમય વધતા વધતા 33 સાગરો પણ સુધીનું આયુ ધારણ કરીને એ જયારે જન્મ ધારણ કરે તો એક નરક ભવ પરાવર્તન પૂરું થયું. એવી રીતના તિર્યંશ, મનુષ્ય અને દેહ અને ચારેનું ટોટલ એડ કરો ત્યારે એક ભવ પરાવર્તન પૂરું થાય છે. પણ આટલી વાત આપણે થઈ ગઈ હતી લાસ્ટ ક્લાસમાં. એક પોઈન્ટ મેં કીધો તો એ ફરીથી ક્લેરિફાઈ કરી દઉં. આપણે વાત થઈ હતી કે નરક ભવ પરાવર્તન વખતે જીવને નંબર ઓફ ભવ વધુ ધારણ કરવા પડે છે તિર્યંશ ભવ પરાવર્તન કરતા. બરાબર આ વાત થઈ ને, આપણે એના પર થોડી ચર્ચા પણ થઈ હતી. તો આ તો નંબર ઓફ ભવ છે, ટોટલ કાળની વાત નથી. જેટલી વાર ત્યાં ધારાવાની રૂપે એક પછી એક ભવ ધારણ કરશે એની સંખ્યા આપણે ખાલી ગણી. વચમાં જે ગેપ પડે છે બે નરક ભવની વચ્ચે એનો કાળ અંદાજો લગાવી શકાય નથી. બે ભવ વચ્ચે કેટલા ભવ કરીને આવશે એને અંદાજો લગાવી શકાય નહીં ને. પણ એટલું ખબર છે કે 10,000 વર્ષમાં જેટલા સમય છે તો એટલી જ વાર ત્યાં જન્મ લેવાનો છે. તો દેટ ઇઝ મેથેમેટિકલી કાઉન્ટેબલ, ખ્યાલ આવે ને. તો જે 33 સાગરો પમના સમયો એ 3 પલ્યાના સમય કરતા ઘણા વધારે છે. બરાબર, એ આપણે ખાલી ત્યાં એ રીતે કમેન્ટ કરી. ચાલો આગળ વધીએ. હવે આજે આપણે ભાવ પરાવર્તન જોવાનું છે. જો કોન્સેપ્ચ્યુઅલી સિદ્ધાંતો ઘણા છે, આમાં કેલ્ક્યુલેશન બહુ ઇઝી છે એટલે કેલ્ક્યુલેશનનો ભય નથી, એ બહુ ઇઝી છે. પણ કોન્સેપ્ટને સમજવા મહત્વપૂર્ણ છે. આપણે લાસ્ટ ટાઈમ 4 ટર્મ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. મેં 4 શબ્દ કીધા હતા ને, કોઈને યાદ છે 4 શબ્દ? સૌથી પહેલું પુણ્યથી આમથી, સૌથી પહેલું સ્થિતિ સ્થાન, સૌથી પહેલું સ્થિતિ સ્થાન, પછી બીજું સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, ત્રીજું અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન અને ચોથું યોગ સ્થાન. હા બરાબર. જો આ 4 શબ્દ આપણે અહીંયા જોયા છે, આપણે એને ફરી થોડો રિવાઇઝ કરશું, ચિંતા ના કરો. એટલે આપણને ખ્યાલ આવે કે આ 4 શબ્દનો મતલબ શું. બેઝિકથી ચાલુ કરીએ, ફાઉન્ડેશનથી. જીવને કર્મબંધ થાય છે તો કર્મબંધના કેટલા પ્રકાર છે, કે 4 પ્રકાર છે. આપણે 4 પ્રકારથી કર્મબંધ જીવને થાય છે. આ દ્રવ્ય કર્મની વાત છે. હવે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એટલે જીવના મોહ રાગ દ્વેષના પરિણામ થતા જે દ્રવ્ય કર્મ આવે છે, તો 4 પ્રકારે બંધ થાય છે. કયા 4 પ્રકારે થાય છે? પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. આટલું તો બેઝિક સાંભળ્યું હશે ને બધા. હા ઓકે. હવે આ પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ શેના કારણે થાય છે? તો જીવના યોગના પરિણામને કારણે થાય છે. અને પ્રદેશ બંધ ને સોરી સ્થિતિ બંધ ને અનુભાગ બંધ કોને કારણે થાય છે? તો જીવના કશાયના પરિણામને કારણે થાય છે. યોગ કોને કહે છે? જો મન વચન કાયાના નિમિત્તથી જીવના આત્મપ્રદેશનું જે કંપન થાય છે તેને ભાવયોગ કહે છે, બરાબર. અને એ ભાવયોગને કારણે જીવમાં કર્મને આકર્ષવાની શક્તિ, એને કહેવાય દ્રવ્યયોગ, બરાબર. એટલે લોજિકલી જો કંપન વધારે તો કર્મને આકર્ષવાની શક્તિ વધારે, તો વધારે પરમાણુ આવે છે, બરાબર. સિમ્પલ સિમ્પલ છે કે નહીં? હવે જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તો યોગનું કંપન ઘટે છે એવું જ નથી. જેવી રીતના ગુણસ્થાન વધતા કશાય ઘટે છે તો સ્થિતિ અને અનુભવ ઘટતા જાય છે. પણ યોગમાં એવું લિનિયર લોજિક ચાલતું નથી. એટલે યોગમાં એ જાતનું કોરિલેશન ના લગાવતા. સિમ્પલ આપણે એટલું રાખીએ, જ્યાં કંપન વધારે ત્યાં પરમાણુઓ વધારે, બરાબર. આટલું એક થયું આ એક સાઈડ. બીજી બાજુ કશાય. કશાય કોને કહેવાય? કશાય કોને કહે છે? ડેફિનેશનલી જે જીવના પરિણામોને કસે તેને કશાય કહે છે. એમાં બે પ્રકાર, એક છે રાગ અને બીજા દ્વેષ, એમાં મિથ્યા તો ઇન્ક્લુડેડ, બરાબર. તો મોહ રાગ દ્વેષના પરિણામ આ જીવના ભાવ કશાય છે. એ ભાવ કશાયને કારણે જે કર્મ પરમાણુ આવ્યા હતા એ કર્મ પરમાણુમાં સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડે છે, બરાબર. એમાં સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડે છે. હવે આપણે એને બાયફર્ગેટ કર્યા હતા, તમને યાદ હોય તો. આજે જીવના કશાયના પરિણામ છે તો કયા કશાયથી કેવા સ્થિતિબંધ થાય છે અને કયા કશાયથી કેવો અનુભાગ બંધ થાય છે. યોગમાં બાયફર્ગેટ ન કર્યું, કેમકે એ સિમ્પલ છે, એને એક ગ્રુપ તરીકે રાખશું. પણ અહીંયા કશાયમાં આપણે બાયફર્ગેટ કરીએ છીએ. સમજો, સમજો કોઈ જીવ છે, સમજો પૂજ્ય ગુરુદેવશ્રી છે. પૂજ્ય ગુરુદેવશ્રીને આપણે એક સિનારિયો લઈએ, એક સિનારિયો. પૂજ્ય ગુરુદેવશ્રીને બપોરના પ્રવચન પછી સિમંદર ભગવાનની ભક્તિ કરવાના ભાવ થયા, તો આ કશાય ભાવ છે કે નહીં? ફર્સ્ટ ઓફ ઓલ છે, કશાય ભાવ છે. આ જે રાગના ભાવ છે તે પુણ્ય ભાવ, શુભ ભાવ રાગ. હવે એને કારણે એ કશાય ભાવથી બે વસ્તુ થઈ શકે. એક તો પુણ્યકર્મનો સ્થિતિ બંધ થશે અને એ જ પરિણામથી એ જે પુણ્યકર્મથી કર્મ બંધાયા એનો અનુભાગ બી નક્કી થશે. બે વસ્તુ થઈ ગઈ ને, તો ત્યાં શુભ કર્મ છે એટલે જે પણ શુભ પ્રકૃતિઓ છે. સાતા વેદનીય પકડીએ, ઇઝી. તો સાતા વેદનીયની સ્થિતિ નક્કી થઈ, સાતા વેદનીયનો અનુભાગ નક્કી થયો, બરાબર. હવે બીજું એક્ઝામ્પલ, બીજો કેસ. સમજો આપણે અહીંયાથી જઈએ છીએ ઘરે ગાડીમાં, રસ્તામાં એક ભિખારી દેખાયો, આપણને એના પર બહુ દયા આવે. હવે દયાના પરિણામ કશાયના પરિણામ છે કે નહીં? છે. એનાથી કઈ પ્રકૃતિ બંધાશે? એ પણ શુભ પરિણામ છે ને, એનાથી પણ સમજો સાતા વેદનીય બંધાય છે. સમજો, તો એ કશાયના પરિણામથી જે સાતા વૈજ્ઞાના કર્મ પરમાણુ આવ્યા તો એની કંઈક ને કંઈક સ્થિતિ બંધાશે અને કંઈક ને કંઈક અનુભાગ બંધાશે. હવે આ બે કેસને કમ્પેર કરો કે પૂજ્ય ગુરુદેવશ્રીના જે સાતા વૈજ્ઞાના પરિણામથી સ્થિતિ અનુભાગ બંધાય અને અહીંયા સ્થિતિ અનુભાગ બંધાય. હવે મને કહો કેમાં સ્થિતિ વધારે? પહેલા સ્થિતિને લઈએ, અનુભાગનો ફાઇલ પછી ખોલીશું. પહેલા સ્થિતિની ફાઇલ ખોલીએ. કર્મનો બંધ છે, કર્મનો બંધ શુભ સારી વસ્તુ છે કે ખરાબ? બંધ ખરાબ વસ્તુ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીને જે બંધ થયો એના પરિણામ વધારે ઊંચા છે ને અહીંયા કશાયના પરિણામ. એમના શુભ ભાવના પરિણામ વધારે ઊંચા છે અને ગરીબને દાન આપવાના શુભ ભાવના પરિણામ હલકા, બંધ કશાયના પરિણામ, સોરી, એટલે હલકા કશાય, ઓલા હલકા પુણ્ય પરિણામ છે, ઓલા તીવ્ર પુણ્ય પરિણામ છે. આટલું તો સમજાયું. હવે તીવ્ર પરિણામથી સ્થિતિ વધારે બંધાય કે ઓછી બંધાય? જો તીવ્ર પુણ્યના પરિણામથી વેદનીય કશાયની સ્થિતિ ઓછી નહીં બંધાય, બરાબર. હવે તીવ્ર પુણ્યના પરિણામથી અનુભાગ વધારે બંધાય કે ઓછો બંધાય? અનુભાગ વધારે બંધાય છે. બે કેસ સમજાયા કે નહીં? આ બે જીવને કશાયના પરિણામોમાં ફેર છે. અમને મંદ પુણ્ય છે, અમને તીવ્ર પુણ્ય છે. મંદ પુણ્યથી મંદ અનુભાગ બંધાય છે, પણ તીવ્ર પુણ્યથી તીવ્ર અનુભાગ બંધાય છે. પણ મંદ પુણ્યથી ઊંચી સ્થિતિ બંધાય છે, વધારે સ્થિતિ બંધાય, તીવ્ર પુણ્યથી પોચી સ્થિતિ બંધાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે શું કર્યું, કષાયના પરિણામને બેમાં વિભાજિત કરી નાખ્યા, કે કષાયના પરિણામથી બંધાતી સ્થિતિ અને કષાયના પરિણામથી બંધાતો અનુભાગ. બરાબર? તો હવે આપણી પાસે જીવના ત્રણ પરિણામ આવ્યા. એક તો જીવના યોગના પરિણામ, એક જીવના કષાયના પરિણામ જેનાથી સ્થિતિ બંધ થયો, અને એક જીવના કષાયના પરિણામ જેનાથી અનુભાગ બંધ થયો. જીવના ત્રણ જાતના પરિણામ. બરાબર? અને ફોર્થ ફેક્ટર કયું લઈશું આપણે? ફોર્થ ફેક્ટર છે કર્મની જેટલી સ્થિતિ બંધાય તે, એટલે ટાઈમ, કર્મની સ્થિતિ. કર્મ જેટલો સમય જીવના પ્રદેશો સાથે બંધાઈને રહેશે એટલો કાળ. એ ચાર ફેક્ટર આપણે લેશું. ચાર ફેક્ટર કયા લેશું? પહેલું છે યોગના પરિણામ, જીવના યોગના પરિણામ. બીજું ફેક્ટર જીવના એવા કષાયના પરિણામ કે જેનાથી સ્થિતિ બંધ થાય છે. ત્રીજું ફેક્ટર જીવના કષાયના પરિણામ જેનાથી અનુભાગ બંધ થાય છે. અને ચોથું ફેક્ટર કે સ્થિતિ, કર્મની કેટલી સ્થિતિ બંધાય છે તે. અમારી ત્રણ ફેક્ટર જીવના પરિણામો છે, અને ચોથો ફેક્ટર એ કર્મનો બંધનો કાળ છે. આટલું ખ્યાલમાં આવે છે બધાને? હા, આટલું સિમ્પલ. સ્થિતિ લીધી આપણે, અત્યારે સ્થિતિ લીધી.
ફરીથી
કેમાં? બંનેમાં? ના ના ના, જો એક છે જીવના પરિણામ, કષાયના પરિણામ જેનાથી સ્થિતિ બંધ થાય છે તે, અને એક છે કર્મનો એકચ્યુઅલ સ્થિતિ બંધ. એમાં જીવના પરિણામ નથી, નિમિત્ત છે. પણ એ બે ફેક્ટર જુદા જુદા છે ને, બે વસ્તુઓ જુદી જુદી છે. એક છે કર્મ, સમજો કે જ્ઞાનાવરણીય કર્મ આપણે લીધું, તો જ્ઞાનાવરણીય કર્મ જીવ સાથે 10 કોળાકોળી સાગરોપમ માટે બંધાયો, તો એ 10 કોળાકોળી સાગરોપમ કાળ એ એક ફેક્ટર છે આપણું. બરાબર? એ ટાઈમ ફ્રેમ ઇઝ વન ફેક્ટર. અને બીજું છે જીવના એવા પરિણામ કે જેનાથી એ 10 કોળાકોળી સાગરોપમની સ્થિતિ બંધાય. ખ્યાલ આવે છે? ચાર પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? ફરીથી આપણે ચાર પોઈન્ટના નામ, હવે આ નામ જ આપણે બોલીએ. આ એક જીવના પરિણામ છે ને, પુદ્ગલનો બંધનો કાળ છે, એ બે જુદી જુદી વસ્તુ. બરાબર? જો આ ચાર વસ્તુ ફરીથી આપણે રીડ કરીએ છીએ સ્ક્રીન પરથી, ના સેમ ન હોય એ જ આપણે જોશું ને. આમાં બહુ વેરિએશન છે ભાઈ, સેમ નથી. જો એક તમને સિક્રેટ લીક આઉટ કરી નાખું, સમજો કે કર્મની સ્થિતિ બંધાય 10,000 વર્ષની. એક્ઝામ્પલ તરીકે 10,000 વર્ષ આપણે લેશું નહીં રિયાલિટીમાં, પણ સમજો બંધાય. તો જીવની પાસે કેટલા ઓપ્શન છે પરિણામોના કે જેનાથી 10,000 વર્ષની સ્થિતિ બંધાય છે? શું એક જ ઓપ્શન છે કે 5-10 ઓપ્શન છે કે 50-100 ઓપ્શન છે? કેટલા ઓપ્શન છે? ખ્યાલ આવે ને? સમજો કોઈ જીવે, આ સિમ્પલ એક્ઝામ્પલ આપણે સાંભળ્યું હશે ને પૂજ્ય ગુરુજીના પ્રવચનમાં ઘણી વાર આવે, કે કોઈ જીવ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તો કેટલી બાંધે? 70 કોળાકોળી સાગરોપમ. બરાબર? આ સૌથી લાંબા લાંબો એટલે તીવ્રમાં તીવ્ર મિથ્યાત્વના પરિણામ. તો આ તીવ્રમાં તીવ્ર મિથ્યાત્વના પરિણામ છે કાળ બાંધો 70 કોળાકોળી સાગરોપમનો, તો એવા જીવના કેટલા પરિણામ કે જે આટલી સ્થિતિ બાંધે? એક જ પરિણામ કે તીવ્રમાં તીવ્ર તો એક જ હોવું જોઈએ? તો ના, દર સમયની પર્યાયમાં જીવના પરિણામ જુદા જુદા છે. તો દર સમયે કર્મનો સ્થિતિ બંધ જે થાય છે એ પણ જુદો જુદો છે. પણ આ તો આપણે અનાદિકાળથી અનંતકાળ સુધી અનંત જીવોના પરિણામ કેવળ જ્ઞાનમાં કમ્પેર કરીએ તો 70 કોળાકોળી સાગરોમાં મોહનીયની પ્રકૃતિ, દર્શન મોહનીય પ્રકૃતિની સ્થિતિ બાંધવા વાળા જીવના પરિણામ કેટલા? તો અસંખ્યાત લોક પ્રમાણ. આટલા જુદા જુદા પરિણામથી સેમ સ્થિતિ બંધાઈ શકે છે. ખ્યાલ આવે છે? હવે આવું બધામાં લગાવી લ્યો કે સમજો કે જ્ઞાનાવરણીય કર્મ છે, જ્ઞાનાવરણીની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગર, જગન્ય સ્થિતિ અંત કોડાકોડી સાગર, એમાં હવે ડેફિનેશનમાં નહીં છે, સમજો એક કોડાકોડી સાગર સિમ્પલ કરીને, એક કોડાકોડી સાગર થી ત્રીસ કોડાકોડી સાગર વચ્ચે ઓપ્શન કેટલા, કેમ કે સમયની વાત છે ને કાળની વાત છે, તો સ્મોલેસ્ટ યુનિટ ઇઝ વન સમય, તો એક કોડાકોડી સાગર, એક કોડાકોડી સાગર પ્લસ વન સમય, એક કોડાકોડી સાગર પ્લસ ટુ સમય, એમ કરતા કરતા ત્રીસ કોડાકોડી સાગર સુધી તમે જાઓ. આટલા જુદા જુદા સ્થિતિબંધના ઓપ્શન છે, ખ્યાલ આવ્યો તમે? કર્મની સ્થિતિ કેટલી બંધાશે તો આટલા ઓપ્શન છે, એમાંથી ચૂઝ કરી લો એ જ આપણે, બરાબર?
જીવના પરિણામ,
હા હવે એને જીવના પરિણામ સાથે કોરિલેટ કરીએ, કે સમજો કે આપણે સ્થિતિ સિલેક્ટ કરી એક કોડાકોડી સાગરોપમની, તો સેકન્ડ ઓપ્શન કે હવે એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધવા માટે જીવના પરિણામના ઓપ્શન કેટલા, તો આ અસંખ્યાત લોક પ્રમાણ ઓપ્શન છે એમાંથી સિલેક્ટ કરી લો, ખ્યાલ આવ્યું કે નહીં? તો એમાંથી સમજો આપણે એક પરિણામ સિલેક્ટ કર્યું કે હા આ પરિણામ આપણે સમજો કે જો જ્ઞાનાવરણીય કર્મ છે, બરાબર, જ્ઞાનાવરણીય ઘાતી કર્મ છે, જીવ શુભ ભાવ કરે કે અશુભ ભાવ કરે, ઘાતી કર્મ હંમેશા બંધાય છે, ખ્યાલ આવ્યું કે નહીં? તો સમજો મારી પાસે બે ઓપ્શન છે, એક એવું ઓપ્શન છે કે મને ગરીબ પર બહુ દયા આવી એટલે મેં એને દાન આપ્યું, એ દાનના પરિણામથી એક કોડાકોડી સાગરોપમની જ્ઞાનાવરણીયની સ્થિતિ બંધાય કે નહીં? બંધાઈ શકે ને, સમજો બંધાઈ શકે, સમજો. તો ચાલો એ એક પરિણામના શુભ. હવે બીજો કે સમજો મારી પાસે થાળીમાં 56 ભોગ વાનગી આવી, હા એ 56 ભોગ વાનગીમાંથી મને આમ તો બધી બહુ પ્રિય છે, પણ સમજો બાજુવાળા કોઈએ મારી પાસે એક લાડવો માંગ્યો, તો મેં કીધું ઠીક છે ભાઈ ચાલ આટલા છે ને તું પણ એક મજા કર, એમ કરીને મેં એને એક લાડવો આપી દીધો. તો આ જે પરિણામ થયા એનાથી એક કોડાકોડી સાગરોપમની જ્ઞાનાવરણીની સ્થિતિ બંધાઈ શકે કે નહીં? બંધાઈ શકે, ખ્યાલ આવે? અચ્છા ત્રીજું ઓપ્શન, હવે ચલો બીજું જ ઓપ્શન લો એકદમ. સમજો કે કોઈ નાનું છોકરું ભણતું હતું અને મેં ત્યાં ટીવી ચાલુ કર્યું, હવે ટીવીના અવાજથી પેલું છોકરું ડિસ્ટર્બ થયું કે નહીં? તો એના જ્ઞાનને અવરોધ આવ્યો કે નહીં? તો મારા ટીવી જોવાના પરિણામથી જ્ઞાનાવરણીયની એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાઈ શકે કે નહીં? બંધાઈ શકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો કર્મની એક પર્ટિક્યુલર સ્થિતિ બાંધવા માટે જીવ પાસે આવા અસંખ્યાત લોક પ્રમાણ ઓપ્શન્સ છે. હાજી ફરીથી પૂછો, સમજાવ્યું? હા જ્ઞાનની વિરાધના દર સમયે થાય છે. હા જો કેવી રીતે આગલા પરિણામ બે શુભ ભાવના મેં એક્ઝામ્પલ આપ્યા, જે પહેલા બે એક્ઝામ્પલ આપ્યા એ શુભ ભાવના આપ્યા, એક ગરીબને દાન આપી દીધું, એક ગરીબને દાન નથી આપ્યું પણ તોય મેં મારી વસ્તુનો ત્યાગ કર્યો ને, એ તો એ શુભ ભાવ થયો અને આ અશુભ ભાવ થયો ખરેખર. હવે જ્યાં જીવ પોતાના આત્માને નથી જોતો તો નિરંતર જ્ઞાનની વિરાધના કરે છે, અને એ જીવને જ્યાં પોતાના જ્ઞાન સ્વભાવ કરતા વિશેષ ઓલા વિષયો અધિક લાગ્યા એ જ્ઞાનની વિરાધના થઈ, એ લૌકિક લેવલ પર, પરંતુ પોતાના આત્મ સ્વભાવમાં લીન નથી એ બી વિરાધના છે, ખ્યાલ આવે? નિરંતર જીવ જ્ઞાનની વિરાધના કરે છે તો નિરંતર જ્ઞાનાવરણીય કર્મ એને બંધાય છે. આટલો ખ્યાલ આવ્યો? હવે જો હવે ચાર ફેક્ટરને આપણે ફરીથી લાઈનમાં ઉભા કરી દઈએ. આપણે ચાર ફેક્ટર કયા જોયા? સૌથી પહેલું છે આ બાજુથી સ્થિતિથી શરૂ કરીએ, સ્થિતિથી સૌથી પહેલા છે સ્થિતિ સ્થાન. જો પહેલું ફેક્ટર ઉપર ઉપર ગ્રે એરિયામાં વાંચતા જજો, સૌથી પહેલું ફેક્ટર છે સ્થિતિ સ્થાન. સ્થિતિ સ્થાન, આ સ્થાન શબ્દનો મતલબ શું? સ્થાન એટલે, સ્થાન એટલે ઓપ્શન્સ, સ્થાન એટલે ઓપ્શન, એના ઓપ્શન્સ. તો સ્થિતિ કેટલી થઈ શકે એના ઓપ્શન્સ, જેવી રીતના આપણે વાત કરી કે જ્ઞાનાવરણ કર્મમાં મિનિમમ એક કોડા કોડી સાધન, મેક્સિમમ 30 કોડા કોડી સાધન, મિનિમમ એકચ્યુઅલી અંતર કોડા કોડી, લેટ મી બી કરેક્ટ હવે, મિનિમમ અંતર કોડા કોડી સાગરો પણ, એટલે એક કોડા કોડી સાગર થી ઓછું અને એક કોડી સાગર થી વધારે, એક કરોડ સાગર થી વધારે અને એક કોડા કોડી થી ઓછું, સમવેર ઇન બિટવીન, એટલી મિનિમમ, મેક્સિમમ 30 કોડા કોડી સાગર. હવે આની વચ્ચે કેટલા ઓપ્શન છે સ્થિતિબદ્ધના, જેટલા પણ અસંખ્યાત ઓપ્શન છે એને કહેવાય સ્થિતિ સ્થાન. આટલું ક્લિયર? ધ હોલ રેન્જ, ધ હોલ રેન્જમાં નંબર ઓફ ઓપ્શન ઇઝ કોલ્ડ સ્થિતિ સ્થાન. પહેલું ફેક્ટર છે સ્થિતિ સ્થાન. આ સ્થિતિ સ્થાન જીવના પરિણામ નથી, એ કર્મની સ્થિતિ છે, એ કાળનો ભેદ છે, બરાબર. સેકન્ડ, હાજી અંતમુહૂર્ત એ જયારે શ્રેણીમાં જીવ ચડે. હા, જો પ્રશ્ન છે જ્ઞાનાવરણીય કર્મની જગતની સ્થિતિ તો અંતમુહૂર્ત છે, વાત સાચી છે. કોઈ જીવ શ્રેણીમાં ચડતો હોય, ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી, તો ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીમાં દસમા ગુણસ્થાનમાં જ્યાં એને સંજ્વલન લોભનો ઉદય છે, એ સંજ્વલન લોભના ઉદય વખતે જીવના જે વિકારી પરિણામ જેટલા અંશે થાય છે ને, એ લોભના જે પરિણામ થાય છે એનાથી જીવને ત્યાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને વેદની ત્રણ ગાંધી કર્મો બંધ થાય છે. મોહનીય નથી બનતા, પણ સોરી અંતરાય, જ્ઞાનાવરણી, વેદની, દર્શનાવરણી અને અંતરાય, ત્રણ ઘાતી કર્મો બંધ થાય છે. તો ત્યાં એની સર્વ જગન્ય સ્થિતિ એ અમુક આઠ મુહૂર્ત, એના પછી કંઈક અંતર, એવું કંઈક છે. આઠ મુહૂર્ત મારા ખ્યાલથી છે જગન્ય, અંતર મુહૂર્ત નથી, આઠ કે સોળ કે બાર કે એવું કંઈક છે. એ સર્વ જગન્ય સ્થિતિ છે જ્ઞાનાવરણીય કર્મ. પણ એ કોને, કે જે મુનિરાજ છે, અને હવે એમાં પણ ક્ષપક શ્રેણીમાં સ્થિતિ હાફ છે, ઉપશમ શ્રેણીમાં એનાથી ડબલ છે, એટલે આઠ અને સોળ છે લગભગ. પણ હવે એ જીવ પરાવર્તન કરવાના નથી, એટલે પરાવર્તન કરવાના જીવ કરનારા જીવ કયા, કે જે મિથ્યાદ્રષ્ટિ સંસારી જીવ છે, તે મિથ્યાદ્રષ્ટિ સંસારી જીવમાં, જો અમે અહીંયા એક ચાર્ટ બનાવ્યો છે મારી નોટ્સમાં, એ બતાવી શકું અઘરું છે, પણ સમજો કે જે સંઘની પંચેન્દ્રિય જીવ હોય ને, એ સંઘની પંચેન્દ્રિયને સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ બી એને જ બંધાય, 30 કોડા કોડી સાગરો પણ, અને સૌથી જગન્ય સ્થિતિ પણ એને જ બંધાય, અંત કોડા કોડી સાગરો પણ, ખ્યાલ આવે છે. એનાથી પછી અસંઘની પંચેન્દ્રિય હોય તો એને બે બાજુથી રેન્જ ઘટી જાય, પછી ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, એટલે એકેન્દ્રિય જીવ જે છે એની 30 કોડા કોડી એને જ બંધાતી અને એને અંત કોડા કોડી એને જ બંધાતી, એને સંભેર ઇન બિટવીન રેન્જ વાત છે, ખ્યાલ આવે. જો ફરીથી આપણે ચાર ફેક્ટરની વાત કરીએ છીએ, પહેલું ફેક્ટર આપણે સ્થિતિ સ્થાન, એટલે કે કર્મ બંધની સ્થિતિનો ઓપ્શન, બરાબર. હવે સ્થિતિ સ્થાનમાં આપણી પાસે આઠ કર્મ પ્રકૃતિઓ છે અને 148 સબ પ્રકૃતિઓ છે, એ દરેકે દરેકની સ્થિતિની રેન્જ એને તમે વન બાય વન લગાવી દેજો, એને એટલે ઓર્ડરલી ઓર્ગેનાઇઝ કરીએ ને આપણે, તો સમજો કે પહેલા જ્ઞાનાવરણીય લઈ લીધા તો એને અંતર કોડાકોડીથી 30 કોડાકોડી, પછી દર્શનાવરણીય, પાછું એને અંતર કોડાકોડીથી 30 કોડાકોડી, પછી મોહનીય, તો એનું જે પણ યથાયોગ્ય અંતર મુહૂર્તથી લઈને 70 કોડાકોડી, એમ કરીને આખું લાઈનમાં એને ઓર્ગેનાઇઝ કરી દીધું. સેકન્ડ ફેક્ટર છે સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, અથવા એને કહેવાય કષાય અધ્યવસાય સ્થાન પણ કહેવાય છે. એટલે કે આ જે સ્થિતિ જે આપણે ઓર્ગેનાઇઝ કરી એને બંધ કરવા માટેના જીવના પરિણામ, આ જીવના પરિણામ એવા ભાવ કે જેનાથી એ પર્ટિક્યુલર સ્થિતિ બંધાશે. આ ખ્યાલમાં આવે છે બધા? હમણાં જે આપણે આટલા એક્ઝામ્પલ જોયા ને એ, હવે આના ઓપ્શન કેટલા, આના ઓપ્શન દરેકે દરેક સ્થિતિ માટે અસંખ્યાત લોભ પ્રમાણ, અસંખ્યાત લોભ પ્રમાણ. હવે જો આમાં આપણે શું વધારે શું ઓછું થોડીક વાર પછી જોશું, અત્યારે તમે ખાલી ચાર ફેક્ટર એની રેન્જ સમજો. સેકન્ડ ફેક્ટર જોયું સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાન, થર્ડ ફેક્ટર શું છે અનુભવ બંધ અધ્યવસાય સ્થાન, એટલે એક એક જેવી રીતના એક એક સ્થિતિ બંધ કરવા માટેના જીવના પરિણામના ઓપ્શન, એવી રીતના એક એક અનુભવ બંધ કરવાના જીવના પરિણામોના ઓપ્શન, જો એને થોડું સમજો. સમજો કે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, લાડવાનું એક્ઝામ્પલ આવ્યું ને, ત્રણ લાડવા બનાવ્યા હતા ને, તો કોઈકને મોટો લાડવો મળ્યો, કોઈકને નાનો લાડવો મળ્યો. હા, એ મોટો લાડવો મળવું એ વધારે અનુભવ કે ઓછો અનુભવ? પુણ્યનો ઉદય સમજો, સાતા વેદનીયનો ઉદય વધારે તો વધારે મોટો લાડવો મળ્યો, બરાબર. સાતા વેદનીયનો અનુભવ ઓછો તો નાનો લાડવો મળ્યો. ખ્યાલ આવે છે? કે બીજો લાભ સમજો કે સિમ્પલ, કે આપણે અંદરથી ગાટેલો ખજાનો મળ્યો કોઈકને, તો હવે કોઈકને નીચે ખાલી 10 રૂપિયાની નોટ પડેલી મળે, અને કોઈકને અંદર આખો ઘડો મળે છે હીરા માણેકથી ભરેલો, કોનો અનુભવ વધારે? જેનો ઘડો ભરેલો છે એનો અનુભવ વધારે. આને કહેવાય અનુભવ. અનુભવ એટલે ફળની શક્તિ, કર્મના ફળની શક્તિ. તો કર્મના ફળની શક્તિ ઓછીથી લઈને વધારે, ઘણા બધા ઓપ્શન છે ને, તો એને બાંધનારા જીવના પરિણામ, એ શક્તિને, એ અનુભાગને બાંધનારા જીવના પરિણામ, એને કહેવાય અનુભાગબંધ અધ્યવસાય સ્થાન. અગેન સેમ કોન્સેપ્ટ. આપણે વેદનીય કર્મમાં જોયું, વેદનીય કર્મમાં સાતા વેદની, સાતા વેદની એટલે પુણ્ય પ્રકૃતિ છે. એ પુણ્ય પ્રકૃતિમાં કંઈક ફળ આપણને મળે છે, એટલે કંઈક અનુભાગ એ કર્મનો હશે ને. હવે એ અનુભાગ મેં કોઈને ગરીબને દાન આપ્યું એનાથી પણ બંધાઈ શકે, કે સાતા વેદનીય છે તો હું ભગવાનની ભક્તિ કરું એનાથી સાતા વેદનીય બંધાય છે, હા, તો એનાથી પણ એ અનુભાગ બંધાઈ શકે. અથવા સમજો કે મેં કોઈને જ્ઞાન દાન કર્યું, ખ્યાલ આવે છે, મેં કોઈને શીખવાડ્યું, ગરીબોને મેં કંઈ જ્ઞાન આપ્યું, તો એનાથી એ સાતા વેદની બંધાઈ શકે. સાતા વેદનીય કર્મ ઘણી બધી વસ્તુને કારણે બંધાઈ શકે ને, તો એ જીવના પરિણામોના વેરિએશન જેનાથી અનુભાગ બંધ થાય છે એ કેટલા, એ પણ અસંખ્યાત લોક પ્રમાણ. અને છેલ્લું ફેક્ટર કયું હતું? જીવના યોગના પરિણામ, એટલે કે જીવના પરિણામોનો એક કંપનની શક્તિ. તો ઓછા યોગથી લઈને વધારે યોગ સુધી એના વેરિએશન છે. આ શબ્દ અઘરો છે પણ સાંભળો તો એ ખબર તો પડવી જોઈએ ને. એના વેરિએશન છે જગત શ્રેણીનો અસંખ્યાત ભાગ. હવે જગત શ્રેણી શું છે? જો હવે આને ખાલી ખાલી થોડું અલ્પ બહુત્વ સમજીએ, થોડું એટલે કયું વધારે કયું ઓછું. એક કલ્પકાળ હોય ને, 20 કોડાકોડી સાગરોપમ, એ 20 કોડાકોડી સાગરોપમના જેટલા સમયો છે, 20 કોડાકોડી સાગરોપમના જેટલા સમયો છે, એ સમયોને આકાશના પ્રદેશમાં કન્વર્ટ કરો, આકાશના ડિસ્ટન્સમાં, ડિસ્ટન્સમાં, લિનિયર ડિસ્ટન્સ, યસ, ખાલી વન લાઈન, એક આપણે લાઈનમાં સિંગલ લિનિયર ડિસ્ટન્સ. તો આજે એક ટેરવું હોય ને, એક અંગુલ કહેવાય, આ અંગુલ અહીંયાથી લઈને અહીંયા સુધી એક સીધી લાઈન ડ્રો કરો, અને એ સીધી લાઈનમાં આકાશના પ્રદેશો કેટલા, તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વયા જાય, એમાં જેટલા સમયો આવે એટલા આકાશના પ્રદેશો ખાલી આટલા ડિસ્ટન્સમાં છે. એટલે આકાશનો પ્રદેશ એ સમય કરતાં ઘણો 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 વધારે સૂક્ષ્મ છે. ખ્યાલ આવ્યો? હવે આપણે ચાર એકવાર રિપીટ કરું. એક અંગુલમાં આકાશના એટલા પ્રદેશો છે કે જે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના કાળના સમયો જેટલા છે. આપણને ખ્યાલ છે ને, ઓલો એક સાગર એટલે કેટલું, કે ઓલો ખાડો બધો ઓલા દાણા નાખતા જાઓ નાખતા જાઓ, એટલું તો આવલી થાય. એ આવલીથી આપણે સાગર સુધી પહોંચ્યા હતા, ખ્યાલ આવે ને. એટલે આકાશના પ્રદેશો કેટલા સૂક્ષ્મ છે. હવે જો ચાર ફેક્ટર જે આપણે જોયા, પહેલું છે સ્થિતિ સ્થાન, એનું વેરિએશન અંતર કોડાકોડીથી 30 કોડાકોડી સાગર એટલે કાળના ભેગમાં છે. દેટ ઇઝ મચ મચ સ્મોલર કમ્પેર્ડ ટુ ધી અધર નેક્સ્ટ ટુ ફેક્ટર્સ, જે સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન અને અનુભાવબંધ અધ્યવસાય સ્થાન. એ અસંખ્યાત લોક પ્રમાણ, એક લોકમાં આકાશના જેટલા પ્રદેશો છે એવા અસંખ્યાત લોકમાં જેટલા પ્રદેશો હોય એટલા ઓપ્શન છે. એટલે જીવના પરિણામોના ઓપ્શન કેટલા વધારે છે કમ્પેર ટુ નંબર ઓફ સ્થિતિ. ખ્યાલ આવ્યો કે ને? અને જે યોગ છે એ જગત શ્રેણીના અસંખ્યાત્મક ભાગ. જગત શ્રેણી શું છે એ પણ સમજો. જો થોડુંક ઇમેજિનેશન લગાવજો. આપણે લોક સ્વરૂપ ખ્યાલ છે ને આપણને, તો નીચેનો ભાગ જે છે એ સાત રાજુ બાય સાત રાજુ છે, સ્ક્વેર છે ને સાત રાજુ. તો એમાં એક સિંગલ લિનિયર લાઈન જે છે સાત રાજુની એને જગત શ્રેણી કહેવાય છે. જગત શ્રેણી આખો નીચેનો એરિયા એને કહેવાય જગત પ્રતર. આખો જે નીચેનો ફ્લેટ સેવન રાજુ બાય સેવન રાજુ એટલે 49 રાજુ સ્ક્વેર એને કહેવાય જગત પ્રતર. અને આખું જે થ્રી ડાયમેન્શનલ છે એને કહેવાય જગત ઘન. આ નવા શબ્દો છે પણ 343 ઘન રાજુ એમ કહીએ ને આપણે. તો સેવન રાજુ ઇઝ જગત શ્રેણી, એનો અસંખ્યાત્મો ભાગ. એટલે દેટ ઇઝ સ્ટીલ એ વેરી વેરી બિગ નંબર કમ્પેર્ડ ટુ ઓલા સ્થિતિ સ્થાન. પણ ઇટ ઇઝ અ સ્મોલર નંબર કમ્પેર્ડ ટુ ઓલા જે બે કષાયના જે પરિણામો છે એનાથી સ્મોલર. હવે જો આપણે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન પર આવીએ કે ભાવ પરાવર્તન કેવી રીતના ગણવું, આટલું તો હજી શબ્દો સમજાવવામાં ટાઈમ જોયો. 40 મિનિટ તો ભાઈ શબ્દો સમજાવવા, હવે 5 મિનિટમાં પૂરું થઈ જશે, ચિંતા ના કરો. હા બહુ જો કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે. આપણે ઘડિયાળનું જે પરિણામ છે બધાને ખ્યાલ છે, એ 60 સેકન્ડ પૂરી થાય તો 1 મિનિટ થાય, એવી 60 મિનિટ પૂરી થાય તો 1 કલાક થાય, એવા 24 કલાક થાય તો 1 દિવસ થાય, એવા 30 દિવસ થાય તો 1 મહિનો થાય. આપણે મહિના સુધી જ લેશું, આપણે 4 ફેક્ટર લેવા છે ને એટલે. હવે 1 મહિનામાં કલાક કેટલા, અરે દિવસો કેટલા તો 30, કલાકો કેટલા તો 30 મલ્ટીપ્લાયડ બાય 24, અને મિનિટ કેટલી મલ્ટીપ્લાયડ બાય 60, સેકન્ડ કેટલી મલ્ટીપ્લાયડ બાય અનધર 60, બરાબર. એટલે તમારે 1 મહિના સુધી પહોંચવું હોય તો પેલો સેકન્ડનો કાંટો 1 વાર ફરે, 2 વાર ફરે, 3 વાર ફરે, એમ કરીને 1 મિનિટ થાય, 2 મિનિટ થાય, 3, એમ કરીને મિનિટનો આખો ફરી જાય, પછી કલાકનો 1 જ ફરે, એમ કલાકનો આખો ફરી જાય તો દિવસનો 1 જ ફરે. ખ્યાલ આવે ને? આ ગણિત તો બધાને ખ્યાલ છે ને, સિમ્પલ. હવે એવી જ રીતે આ 4 ફેક્ટરને તમારે આમાં ગોઠવવાના છે. મહિનાની જગ્યાએ આપણે મૂકશું સ્થિતિ સ્થાન, બરાબર. જે મહિનો છે એની જગ્યાએ સ્થિતિ સ્થાન, દિવસની જગ્યાએ મૂકશું સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન, બરાબર. પછી જે કલાકની જગ્યાએ છે ત્યાં આપણે મૂકશું અનુભાવબંધ અધ્યવસાય સ્થાન, અને જે મિનિટની જગ્યાએ છે ત્યાં મૂકશું યોગ સ્થાન. એટલે યોગ સ્થાનમાં જે જગન્ય યોગથી લઈને જે ઉત્કૃષ્ટ યોગ છે ત્યાં સુધી વારાફરતી એક એક સ્થાનમાં જીવે જવા. બાકીના બધા જગન્ય લેવલ પર હોવા જોઈએ. ખ્યાલ આવે ને? જે રીતના 000 થી શરૂ કરીએ ને બધું જ, તો બાકી બધું 0 અને યોગ સ્થાન એટ 1, પછી યોગ સ્થાન એટ 2, યોગ સ્થાન એટ 3, યોગ સ્થાન એટ 4, એમ કરતા કરતા યોગ સ્થાનની આખી રેન્જ પૂરી થાય ત્યારે શું થાય કે પેલો કષાય, સોરી અનુભાવ બંધ અધ્યવસાય સ્થાન વિલ મૂવ એટ 1. ખ્યાલ આવ્યો? એમ કરતા કરતા યોગને ફરાવતા જાઓ અન્ટિલ જે અનુભાવ બંધ અધ્યવસાય સ્થાનના અસંખ્યાત લોક પ્રમાણ ભેદ પૂરા થાય, ત્યારે શું થશે કે સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન વિલ મૂવ એટ 1. ખ્યાલ આવ્યો? એમ કરીને આને પણ પૂરું કરીએ તો સ્થિતિ સ્થાન વિલ મૂવ ટુ નેક્સ્ટ સ્થિતિ. ખ્યાલ આવે છે? સમજો, સ્થિતિ સ્થાનમાં આપણે લીધું 1 કોડાકોડી સાગરો પણ એની સ્થિતિ. હવે એના માટેના સ્થિતિ બંધ અધ્યવસાય સ્થાનના ઓપ્શન ઘણા બધા, એક એક સ્થિતિબંધ એવા સ્થિતિબંધના પરિણામ માટેના અનુભાગ બંધના ઓપ્શન ઘણા બધા, અને એક એક અનુભાગ બંધ માટેના યોગના કંપનના પરિણામ ઘણા બધા. ખ્યાલ આવે છે? હવે આવા પરિણામ જીવે બધું 000 થી શરૂ કર્યું અને સિસ્ટમેટિકલી એક એક વધતા આગળ જવાનું છે. એટલે એક બાજુ આપણે શું કર્યું કે સ્ટોપ વોચ ચાલુ કરી, એક બાજુ આપણે ઘડિયાળ ચાલુ કરી, અને બીજી બાજુ આપણે ઓલા જીવના એક પર્ટિક્યુલર પરિણામ પર આપણે આવ્યા. હવે જ્યારે એના પછી યોગનું નેક્સ્ટ પરિણામ જ્યારે થાય ત્યારે ગણતરી આગળ વધે. ત્યાં સુધી શું કરવાનું? કેટલી ઘડિયાળ તો ચાલુ રાખવાનું, કાઉન્ટિંગ, ટાઈમનું કાઉન્ટિંગ ચાલુ છે, પણ આનું કાઉન્ટિંગ આગળ વધતું નથી. ક્યારે વધે? કે જયારે જીવના એક્ઝેક્ટલી નેક્સ્ટ પરિણામ થાય ત્યારે. ખ્યાલ આવે છે? એટલે સ્થિતિ બંધ એકદમ બેર મિનિમમ એટલે છે, એકદમ મિનિમમ છે એ હોવો જોઈએ. સ્થિતિ બંધ માટેના પરિણામ જે જીવના છે કશાયના, એ પણ એકદમ મિનિમમ હોવા જોઈએ. અનુભાગ બંધ પણ એકદમ મિનિમમ હોવો જોઈએ અને એના માટેના પરિણામ પણ મિનિમમ હોવા જોઈએ. પણ યોગનું કંપન નેક્સ્ટ લેવલ પર હોવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? એમ કરતા કરતા સિસ્ટમેટિકલી વારાફરતી જયારે જીવના પરિણામ એક એક લેવલ આગળ વધતા વધતા આખું ચક્ર પૂરું કરે, ત્યારે એક ભાવ પરાવર્તન પૂરું થાય છે. જો મેં જેમ કહ્યું એમ ગણતરી તો બહુ સિમ્પલ છે, આનું કેલ્ક્યુલેશન બહુ અઘરું નથી. નંબર ઓફ સ્ટેપ્સ કેટલા કહેવા આપણે? હા, જો સિમ્પલ લોજિક મેથેમેટિક્સ લગાવો તો સ્થિતિ બંધના જેટલા એ અસંખ્યાત સમયો છે એટલા, મલ્ટીપ્લાઇડ બાય અસંખ્યાત લો, મલ્ટીપ્લાઇડ બાય અસંખ્યાત લો, મલ્ટીપ્લાઇડ બાય જગત શ્રેણીનો અસંખ્યાત બહુ ભાગ, બરાબર. મેથેમેટિક્સ ઇઝ નોટ ડિફિકલ્ટ. જીવના પરિણામોની અહીંયા વાત છે, એને સમજવું થોડું અઘરું છે. કેમ કે પરિણામ આપણા દર સમયે સેમ રહેતા નથી, અને અંતર મુહૂર્તમાં પુણ્ય પાપના ભાવ બદલાયા જ કરે છે એવો નિયમ છે. તો ક્યારેક મંદ પરિણામ થાય છે, ક્યારેક તીવ્ર પરિણામ થાય છે. દર સમયે પરિણામોનો ફેરબદલ ચાલ્યા જ કરે છે. પણ અહીંયા ગણતરી ક્યારે આગળ વધશે? કે જયારે એ સિક્વન્સમાં નેક્સ્ટ જાતના પરિણામ થાય તો જ આગળ વધશે. હવે સમજો કે જીવે અંત કોળાકોળી જ્ઞાનાવરણના પરિણામથી શરૂ કરે, સંઘિ પંચેન્દ્રિયમાં જેવા પરિણામ થશે, અને જીવ ગયો એક ઇન્દ્રિય ત્રસમાંથી બહાર, તો હવે અસંખ્યાત કાળ એનો ગયો. જ્યાં સુધી પાછો સંઘિ પંચેન્દ્રિયમાં નહીં આવે ત્યાં સુધી ઓલાવા આગળ વધવાનું ઓપ્શન જ નથી, ઓપ્શન જ નથી. આગળ વધશે કે નહીં એ વસ્તુ જુદી છે. ખ્યાલ આવે છે? અને એવા પાછા તીવ્ર પરિણામમાં પહોંચી જાય તો તીવ્ર પરિણામ પણ એવા તીવ્ર થવા જોઈએ કે એ નેક્સ્ટ લેવલ પર આગળ વધી શકે. એટલે આ ભાવ પરાવર્તનની તમે આજે આપણે તો બેઝિક ગણિત જોયું છે, આજે ગણિત ફોર્મ્યુલાસ તમારી પાસે ઘણી છે, પણ એક ભાવોના પક્ષથી સમજીએ તો જીવે આવા અનાદિકાળથી આ કશાય ભાવો પણ કેટલા અનંત કર્યા છે વિચાર કરો. કેમ કે અસંખ્યાત લોક પ્રમાણ તો ભેદો જ છે, અને એવા ભેદો એણે અનંતવાર જીવે કર્યા છે. આવા ભાવ પરાવર્તન પણ અનંતવાર કર્યા છે. એટલે સિસ્ટમેટિકલી આવા સિક્વેન્શિયલી આ પરિણામ પણ એને અનંતવાર કર્યા હશે. તો એવા કયા ભાવ છે જે જીવે આજ સુધી કર્યા જ નથી? કશાયના ભાવો તો અનંતવાર જીવ કરી ચૂક્યો છે. બસ આ એક પોતાને આત્માને જાણવાના અને જે સમ્યક તો પ્રાપ્ત કરવાના ભાવ છે એને ક્યારે કર્યા નથી. જેવી રીતના કંઈક પ્રવચનમાં સાંભળ્યું હશે તમે કે એક સમયની ભૂલ છે જીવ, કેમકે દર સમય જીવને નવા મિથ્યાત્વના નવા કશાયના પરિણામ થાય છે. અને એની પાસે અત્યારના પણ ઓપ્શન છે જીવ પાસે કે આ સમય એ સમ્યક પરિણામ કરીને પોતાના બધા પરિણામને રોકી શકે, બધા પરાવર્તનને રોકી શકે. પણ દર સમય જીવ ભૂલ કરે છે અને દર સમય નવા મિથ્યાત્વના અને કશાયોના પરિણામ કરીને બધા સંસાર ચક્રમાં પરિભ્રમણ એનું ચાલુ છે. જો પાંચ પરાવર્તન સમજીને આપણે વારંવાર એ જ વાત કરીએ છીએ કે આ પાંચ પરાવર્તન સમજીને વાંચીને કોઈ ગણિતમાં આપણે એક્સપર્ટ થવું નથી, પણ આ વાંચીને અંદરથી એવો વૈરાગ્ય થવો જોઈએ કે જીવે અનાદિકાળથી આમ જ સંસારમાં પરિભ્રમણ કર્યું છે. અને જે આપણે શરૂઆતમાં સમયની વાતથી શરૂ કર્યું હતું કે સમય તો એવો છે કે આગળ વધતો જ જાય છે, સમય એવો છે કે આગળ વધતો જ જાય છે. એમાં આપણી પાસે અત્યારના સંઘિ પંચેન્દ્રિયમાં પણ મનુષ્ય ભણું છે, આપણી પાસે ઓપ્શન છે કે કાં તો જ્ઞાનાવરણના તીવ્ર કર્મ બાંધી શકીએ, પરાવર્તનને આગળ વધારીએ. ખ્યાલ આવે છે ને? એ ઓપ્શન પણ હમણાં જ છે, કેમ કે સંઘિ પંચેન્દ્રિય પણ છે હમણાં. કાં તો બીજું ઓપ્શન છે કે આ આખું ચક્ર તોડી નાખે, જે બધું ચક્રવ્યૂહની રચના થઈ હતી ને સોના અભિમન્યુ માટે, અભિમન્યુ માટે ચક્રવ્યૂહની રચના કેવી હોય કે એક જગ્યાથી એન્ટર થાય તો આખા ચક્રમાં અંદર પડી જાય અને એને ભેદતા ન આવડે તો એમાં જ અંદર જ ફસાતો જાય ને છેવટે એનું મૃત્યુ નિશ્ચિત છે. પણ જો એને ભેદતા આવડી જાય તો કોઈ એને ચક્રથી રોકી શકે નહીં અને એમાંથી એ બહાર નીકળી જાય. એવી રીતના આ જીવ અભિમન્યુ છે કે એની પાસે ઓપ્શન છે કે અત્યારના એ આ પાંચ પરાવર્તનના નેક્સ્ટ ભેદ પર એમ સમજો ને ક્લિક આગળ વધારીને આગળ વધી શકે છે, અથવા ઓલ ટુગેધર બ્રેક ઓલ પરાવર્તન એક સાથે એક ઝાટકે બસ પોતાના આત્માને એકવાર જાણી લે, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય, બધા પરાવર્તન એના અત્યારના તૂટી જાય. જો આના પર ખૂબ વિચાર કરવા યોગ્ય છે, આ પાંચ પરાવર્તનના ટોપિકમાં અમુક જે મહત્વના સિદ્ધાંતો જે હવે આની વાંચીને શું ફાયદો થયો એ બે પેજ છે આમાં, એમાં ઘણો ટોપિક છે, આપણે નેક્સ્ટ ટાઈમ લેશું એનાથી. પછી આપણે 10મો સૂત્ર પૂરું થશે, પછી આપણે 11મા સૂત્રમાં જોશું. ચાલો જીવાણી સૂત્ર. હે જીવાણી ભારતી તો નિજ પોદિને જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો સો વાણી મસ્તક નો સદા વેત હું. બોલો જીવાણી માતન અનંત કૃપા નિધાન શ્રી કાન ગુરુદેવ નો, પ્રશામૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો.